તારીખ 29/3/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 201 202 અને 203 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 82
ભગવાન આત્મા જ્ઞાનની લહેર ઉછળતો પરના કામ ને રાગના કામ મારા નહીં એમ દ્રષ્ટિ કરતા કેવો જ્ઞાનને કાંઠે આવી ગયો છે.
બરાબર
નાની પોતાને કેવી રીતે અવલોકે છે આ વિશે છે. નાની પોતાના સ્વરૂપને એમ જોવે છે કે આ આત્મા તો જ્ઞાનની લહેરે ઉછળતો છે.
બરોબર.
અંદરમાં જ્ઞાન સમુદ્ર છે, અવસ્થા છે, એનો તરંગ છે. વર્તમાન અવસ્થા એ જ્ઞાનના તરંગો છે. એને એ તરંગથી ઉછળતો જ્ઞાન સમુદ્ર છે. એ કોઈ પરપદાર્થના કામ કરે છે, પરપદાર્થ સ્વરૂપે થઈને પરપદાર્થના કામ કરે, નહીતર તો કરી શકે નહીં. કોઈ પણ કાર્યને એનો કરનારો અભેદ જ હોય છે. બે ભિન્ન પદાર્થોમાં એકબીજાને કરતા કર્મ પણ સંભવતો નથી, થઈ શકતું નથી. ભિન્ન પદાર્થમાં કોઈ ભિન્ન પદાર્થ એનો કરતા થઈને કાર્ય કરે એમ બની શકતું નથી, અશક્ય છે. એટલે પરપદાર્થના કાર્ય હું કરું છું એવો અનુભવ કદી નાનીને પોતાના વિશે થતો નથી. પોતે જ્ઞાનની લહેરે ઉછળી રહ્યો છે એવો અનુભવ જરૂર થાય છે કે હું જ્ઞાન સમુદ્ર જ્ઞાનના તરંગોથી પ્રણમી રહ્યો છું. પણ હું જ્ઞાનમય આત્મા જળના કાર્યો કરું છું એવો અનુભવ જ્ઞાનીને થતો નથી. અજ્ઞાનીને એવો મિથ્યા અનુભવ થાય છે કે હું શરીરનું કામ કરું છું, બોલું છું ત્યારે ભાષા હું કરું છું, આ મારો શબ્દ છે. મારો શબ્દ એટલે મારો શબ્દ બસ, એમાં કોઈ ફેરફાર થાય નહીં એવો મિથ્યા અભ્યાસ અજ્ઞાન દશામાં થાય છે. પણ જ્ઞાનીને જ્ઞાનમય ભાવોમાં કોઈ પરના કામ હું કરું છું અથવા હું જ્ઞાનમય પણ મટાડીને ફીટાડીને અભાવ થઈને પલટીને રાગરૂપે થઈને રાગના કામ કરું છું, રાગરૂપી કાર્ય કરું છું, એવું કાર્ય મારું નથી. એ પરના કામ અને રાગના કામ બહુવચન લીધા છે. અનેક પ્રકારના પરપદાર્થના કાર્ય, અનેક પ્રકારના રાગાદિના કાર્ય, એ કામ મારા નહીં. એ અનેક કામો છે, એમાં એકે કામ મારા નહીં. એમ નહીં લૌકિકની જેમ કે જે કાર્ય સફળતાપૂર્વક થયું એ મેં કર્યું અને જે કાર્યમાં નિષ્ફળતા થઈ એમાં શું થાય, સંયોગો એવા હતા એટલે એમ થઈ ગયું, અથવા ફલાણાના કારણે આમ થઈ ગયું, બીજાના કારણે આમ થઈ ગયું. એક કાર્ય કોઈ કામ મારું નહીં, પ્રશસ્ત અપ્રશસ્ત કોઈ કામ મારા નહીં. શરીરને આત્મા લાવી શકતો નથી. શરીર શરીરના કારણે ક્ષેત્રાંતર થયું, આત્મા આત્માના કારણે ક્ષેત્રાંતર થયો. બંને પોતપોતાનું જ કામ કરે છે, એનામાં ગતિ ક્રિયાની શક્તિ રહેલી છે, ક્રિયાવતી શક્તિનું નામ છે. આત્મામાં એક ક્રિયાવતી શક્તિ છે, એના કારણે આત્મા પોતાની શક્તિથી જળ ફૂટગળમાં બેમાં છે. પોતાની શક્તિને લઈને જળ ચેતન બંને ગતિ કરે છે, કોઈને કારણે કોઈ ગતિ કરે છે એ વસ્તુના સ્વરૂપમાં. કાંઈ ખાધું નથી, કોઈ આહારના પરમાણુ આત્મામાં અડ્યા નથી, પ્રવેશ્યા નથી, પણ અડ્યા નથી. આમ છે, જળ જળ ભાવે પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. એ જળ પદાર્થ એના કાર્ય એની શક્તિને લઈને કરે છે, ચેતન પદાર્થ એનું કાર્ય એની શક્તિને લઈને કરે છે. કોઈ કોઈના કાર્ય કરતો નથી. નાની તો કહે છે કે હું મારા જ્ઞાનની લહેરે ઉછળતો એવો હું, જ્ઞાન ભાવે જ્ઞાનમય પણે જ્ઞાન સ્વરૂપે પ્રણમી રહ્યો છું, જ્ઞાતા દ્રષ્ટા છું. રાગ થતો જોવામાં આવે છે, પર પદાર્થો જળ શરીર આદિ પરિણમતા જ્ઞાનમાં જણાય છે, અને એ જણાતા હું માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણે રહું છું, પણ એ કાર્ય હું કરું છું એવો અનુભવ મને થતો નથી. એવા જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપની દ્રષ્ટિ કરતાં કરતાં એ દ્રષ્ટિએ પરિણમતા, એટલે કે હું જ્ઞાતા દ્રષ્ટા જ છું એમ દ્રષ્ટિના જોરમાં, દ્રષ્ટિના જોરમાં ને જોરમાં એમ કેવું છે, કેવળ જ્ઞાનને કાંઠે આવીને ઊભો છે. ત્યાં એવો કે પૂર્ણ થવાની તૈયારી થઈ ગઈ એમ કે છે. પણ અત્યારે તો પંચમ કાળમાં કેવળ જ્ઞાન ક્યાં છે, છતાં જ્ઞાનીઓ વાતે વાતે કેવળ જ્ઞાનને યાદ કરે છે કે હું કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરીશ. આમ સાધક પણ છે એ કેવળ જ્ઞાનને સાધી રહ્યું છે. વર્તમાનની સાધક અવસ્થા કેવળ જ્ઞાનને સાધી રહી છે. એમાં કેવળ જ્ઞાન અત્યારે થતું નથી એવું યાદે આવતું નથી. ઠીક, અત્યારે થતું નથી એવું નથી યાદ આવતું, એ ભૂલી જવાય છે. બહુ નજીક છે ભાવનાનો વિષય છે ને, કેવળ જ્ઞાન આવશે આવશે ને આવશે, 200માં ઉપર જ છે. અમારા ઉપયોગને કોઈ હણી શકતું નથી એમ દીધું, અમારો ઉપયોગ હણાતો જ નથી ને એમ દીધું. ચૈતન્યનો ઉપયોગ છે, અંદરમાં જાગતી જ્યોત છે, એ સદાય જ્ઞાન શિખાથી પ્રજ્વલિત છે, ક્યારે બંધ પડતી નથી. એટલે ભલે કેવળ જ્ઞાન ન હોય, પણ આખી કેવળ જ્ઞાનની ખાણ જ અમારા કબજામાં છે. પછી કેવળ જ્ઞાન છે કે નથી એ પ્રશ્ન અમારે રહેતો નથી. પૂરી દોલત હાથમાં આવી ગઈ પછી વાપરી ન વાપરી એ પ્રશ્ન ગૌણ છે. કેટલું એમાંથી વાપર્યું એ ગૌણ છે એક અપેક્ષાએ, કેમ કે ત્યાં તો એ દોલત મારા કબજામાં છે એનો ભોગવટો છે. એમાં એક અપેક્ષાએ આખી દોલતનો ભોગવટો છે, એક અપેક્ષાએ વાપરે એટલાનો ભોગવટો છે. એમ બે છે કે નહીં ભાવ, એવું છે આમાં. નાતા દ્રષ્ટા ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ જ્ઞાનીને ઉત્પન્ન થતી નથી, ઇષ્ટ અનિષ્ટ પણ જ્ઞાનીને ઉત્પન્ન થતું નથી. અહીંયા તો અજ્ઞાની ને કેમ થાય છે એની કલ્પના કરી છે, એને એમ સાચે સાચ માની લીધું છે કે આ પદાર્થ ઠીક છે, આ પદાર્થ અઠીક છે. વળી એની કલ્પનાનું ઠેકાણું નથી, એટલે જે પદાર્થને એ ઠીક સમજીને જુએ છે એ જ પદાર્થને પાછો થોડી વારમાં અઠીકપણે સમજીને જુએ છે. ઠેકાણું જે લાડવો ખાતો તો ઠીક સમજીને એને તે પાછો અઠીક સમજે છે. એક બે ને ત્રણ જ્યાં અહીંયા સુધા સંતોષાણી કે હવે એ ઠીક રહેતો નથી. એકને એક પદાર્થને એ ઈષ્ટ ને અનિષ્ટ કલ્પે છે. જો ઈષ્ટ અનિષ્ટપણું પદાર્થમાં હોય તો પદાર્થ તો તેનો છે, કાંઈ બદલાઈ ગયો નથી. એમ સ્પષ્ટ કરે છે કે ઈષ્ટ અનિષ્ટપણું જીવના પરિણામમાં કલ્પનાથી થાય છે, વસ્તુતા એ ઈષ્ટ અનિષ્ટપણું નથી. વળી જે અજ્ઞાની જીવ ઈષ્ટ અનિષ્ટપણું કરી રહ્યો છે એ એવું ભૂલીને કરી રહ્યો છે કે મારો જ્ઞાન સ્વભાવ ઈષ્ટ અનિષ્ટપણે ઈષ્ટ અનિષ્ટપણું કરે એવો છે નહીં, મારું સ્વરૂપ ઈષ્ટ અનિષ્ટપણું કરવાનું નથી, એવું એ ભૂલો છે. ઉલટાનું એણે એમ સ્વીકાર્યું છે કે હું તો સારું નરસું કરનારો છું, સારું હોય તે ગ્રહણ કરું, ખોરું બરાબર ન હોય અનિષ્ટ હોય તે ગ્રહણ ન કરું, એવો હું છું એમ એણે નક્કી કર્યું છે. એટલે દરેક ચીજમાં કઈ સારી છે એ મારે જોઈએ, કઈ સારી નથી એ મારે ન જોઈએ, એમ એ વિભાગ કરે છે. કેમ કે એવો વિભાગ કરનારો તે હું, એવો હું છું એમ એણે પ્રતીત કરી છે, એવી એણે શ્રદ્ધા કરી છે. અને એ શ્રદ્ધાના આધારે એનું આખું પરિણમન પ્રવર્તી રહ્યું છે. આમ છે, આગળ એક બોલાવશે કે જ્ઞાનનો સ્વભાવ ઈષ્ટ અનિષ્ટપણું કરવાનો નથી, જ્ઞેયનો સ્વભાવ ઈષ્ટ અનિષ્ટપણે થવાનો કે રહેવાનો નથી.
બરાબર.
આમ જ્ઞાન અને જ્ઞેય પોતાના સ્વસ્થાનમાં રહે તો કાંઈ ઉપદ્રવ નથી, કોઈ હરકત નથી, કોઈ તકલીફ નથી. નહીતર પોતે ઊંધો થાય ત્યારે સામા પદાર્થને પણ એ જેમ છે તેમ સમ્યક પ્રકારે જોતો નથી, એને પણ સારું નરસું ગણીને અન્યાય કરે છે, એનો અન્યાય છે. એક પદાર્થને સારો કહેવો, બીજા પદાર્થને સારો ન કહેવો, વળી તેના તે પદાર્થને પર્યાયાંતર થાય ત્યારે સારો કહેવો, બીજી પર્યાયમાં સારો ન કહેવો, આહારના પરમાણુ જ વિસ્તાર ઉપર પરિણમે છે. પરમાણુની અવસ્થા બદલાણી છે, પરમાણુ તે નાતે છે, છતાં એકને સારું ગણે છે બીજાને ખરાબ ગણે છે. એવું માનીને રાગી દ્વેષી થાય છે અને એ દર્શન મોહથી ઈષ્ટ અનિષ્ટપણું કરીને જન્મ મરણના કારણને મિથ્યાત્મને ઊભું રાખે છે. એક વિશેષ વિષય સ્પષ્ટ ગુરુદેવ શ્રીએ એ કર્યો છે કે ગમે તે પ્રકારનો ગમે તે તબક્કાનો વિષય ચાલતો હોય, શાસ્ત્રમાં મુનિ દશાની વાત ચાલતી હોય, કેવળ જ્ઞાનની વાત ચાલતી હોય, કોઈ પણ સિદ્ધાંતની શાસ્ત્રની વાત ચાલતી હોય, તો પણ એને સમ્યક દર્શન અને મિથ્યા દર્શનના દ્રષ્ટિકોણથી એને નિરૂપણ કર્યો છે.
બરોબર,
સ્પષ્ટ કર્યો છે. જે મુખ્ય એંગલ છે જોવાનો, એમાં સમ્યક દર્શન અને મિથ્યા દર્શનને શું લાગે વળગે છે, અથવા સમ્યક દર્શન અને મિથ્યા દર્શનને શું સંબંધ છે એમ જોયું છે. જેમ કે મુનિ દશાની વાત આવે ત્યારે એમ કહે કે બાહ્યાચરણ બરાબર પાળે છતાં દ્રવલિંગ હોય અને ભાવલિંગ ન હોય તો તે બની નથી. છતાં કોઈ 28 મૂળ ગુણને પણ બારમાં બાહ્યાચરણમાં ન પાડે તો તે મુનિ નથી, છતાં મુનિ માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. વાત ચાલે છે મુનિ દશાની, પણ એને જોવે છે આ દ્રષ્ટિકોણથી કે એમાં સમ્યક દર્શન અને મિથ્યા દર્શન સાથે એની અપેક્ષા શું લાગુ પડે, કેટલો સંબંધ લાગુ પડે, આમ જોવે છે. એ તો ત્યાં આચરણની વાત ચાલે છે, પણ સીધા આવે છે અહીંયા પ્રથમમાં મૂળમાં મિથ્યા દર્શન અને સમ્યક દર્શનનો વિષય જો ચોખ્ખો હોય તો આગળની વાત બધી બરાબર યોગ્ય રીતે હોય છે, નહીતર એકે વાત સાચી હોતી નથી. ઊંધા ઘડા ઉપર બધા ઘડા ઊંધા છે, એકે હોળો રહેતો નથી. વચમાં એકાદો હોળો ઘડો રહેતો હું વાંધો, પણ રે નહીં, પડી જ જાય. ઊંધા ઉપર બધા ઊંધા જ આવે છે. પાયામાં જ્યાં ફેરફાર થઈ ગયો શ્રદ્ધાનો, તમામ પરિણામ એના એકે પરિણામ યોગ્ય છે, સમ્યક છે, એ વાત રહેતી નથી. આમ છે. આ તો કેટલીક વાતો અનુભવના કાળમાં, ચાલતા અનુભવના કાળમાં પોતે પોતાને કઈ રીતે અવલોકે છે, અવલોકન કરે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની મોક્ષ માર્ગી પોતાના આત્માને કઈ રીતે અવલોકન કરે છે કે પોતે પોતાને જ્ઞાનની લહેરે ઉછળતો જુએ છે. આમ છે. બીજું કઈ રાગને રાગના તરંગથી ઉછળતો એ પોતાને જોતો નથી, એમ કેમ જ્ઞાનની લહેરે ઉછળતો છે. એકનું કોરું જ્ઞાન નથી, જ્ઞાનની સાથે આનંદ છે, એટલે લહેર કીધો છે. આપણે નથી કેમ છો કે લહેરમાં છીએ, લહેરમાં છીએ એટલે આનંદમાં, અમારો શબ્દ વપરાય છે, લહેરમાં છીએ એમ કે આનંદમાં છું, સુખમાં છે એવો શબ્દ ના વાપરે, પણ કેમ છો કે બહુ લહેરમાં છે, એટલે બહુ આનંદમાં છે એમ. જ્ઞાનની સાથે નિરાકુર આનંદ ભાવ અને એવા અનુભવમાં રહેતા જળના કાર્યો અને રાગના કાર્યોના જ્ઞાતા દ્રષ્ટાપણે પોતાને અનુભવે છે, એના કરતા પણ અમે નહીં, એ કામ અમારા નહીં, મારા કાર્ય નહીં, એમ જ્ઞાની પોતાને જોવે છે, અવલોકે છે. કોઈ પણ રાગ થાય, પ્રશસ્ત અપ્રશસ્ત ગમે તે પ્રકારનો ઉદય ભાવ છે, એ ઉદય ભાવ સ્વરૂપે હું થતો નથી, સદાય જ્ઞાન સ્વરૂપે એવો હું જ્ઞાન સ્વરૂપે જ રહું છું, વિતરાગ સ્વરૂપે એવો હું પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે એવો હું સદાય વિતરાગ સ્વરૂપે જ રહું છું, અને એક સમય માત્ર પણ હું રાગ રૂપે થતો નથી. રાગ રૂપે તો હું ત્યારે થઉં કે મારા સ્વરૂપથી હું મટી જાઉં ત્યારે, પણ એવું તો કાંઈ થતું નથી. હાજરા હજુ પોતાને અનુભવ ગોચર કરે છે, વિદ્યમાન એવા પોતાના સ્વરૂપને અનુભવ કરે છે, એને રાગ થતો જણાય છે, રાગ પોતે કરતો એમ પોતે જણાતો નથી. રાગનો જ્ઞાતા પોતે જણાય છે, પણ રાગ હું કરું છું એમ રાગને કરતો એવો પોતે જણાતો નથી. પૂજા ભક્તિમાં જ્ઞાની ઊભા નથી, એમ કે છે. જ્ઞાનીની હસ્તી હૈયાતી પોતાના સ્વરૂપમાં જ્ઞાનમાં પોતે ઊભા છે, પૂજા ભક્તિના રાગમાં ઊભા. આમ કે કરે છે છતાં કરતો નથી એમ કહેવાય છે. કેમ કે એમાં કરતા પણ એને થતું નથી, તેથી કરતો નથી. બાહ્ય દ્રષ્ટિ જીવો બહારથી માપ કાઢે છે, પણ વ્યવહારમાં પણ એ વાત યોગ્ય ગણાતી નથી. ત્યાં પણ ખરેખર નક્કી કરવું હોય તો ઊંડા ઉતરીને નક્કી કરવું જોઈએ. સાચું નક્કી કરવું હોય, સામાન્ય અન્યાય ન થાય તેમ નક્કી કરવું હોય તો ઊંડા ઉતરીને નક્કી કરવું જોઈએ. એ પદ્ધતિ તો અપનાવવામાં આવે છે. એટલે એમ કહે છે કે એમ દ્રષ્ટિ કરતા દ્રષ્ટિનું સમયે સમયે એવું પરિણમન ચાલુ જ છે. એ કરતા કરતા એટલે એવી દ્રષ્ટિ પરિણમતા 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 કેવળ જ્ઞાન પરિણમી જશે એવી નજીક, કેવળ જ્ઞાનની નજીક આવી ગયો છે જ્ઞાની. જ્ઞાની પોતાને એમ જોવે છે કે હવે તો હું કેવળ જ્ઞાનના કાંઠે છું. કેવળ જ્ઞાન મને ક્યારે થશે, આવી મહાન દશા મને ક્યારે પ્રગટશે એની શંકામાં આશંકામાં જ્ઞાની હોતા નથી. એ તો જાણે કેવળ જ્ઞાનને કાંઠે આવીને પોતે ઊભો રહી ગયો છે એમ જ પોતાને અનુભવે છે. એ ભાવમાં આવી ગયા છે કે અમે કેવળ જ્ઞાનને કાંઠે ઊભા છે. હાલતા કેવળ જ્ઞાન લઈ લેશું, કેવળ જ્ઞાનને કાંઠે છીએ એટલે ચાલતા કેવળ જ્ઞાન લઈ લેશું. સહજ માત્રમાં લીલા માત્રમાં કેવળ જ્ઞાન પ્રગટી જશે. કેવો ભાવ લીધો છે, પોતાના પરિણમનનો ભાવ વ્યક્ત કર્યો છે કે અમે કેવળ જ્ઞાન લેશું લેશું ને લેશું. બહુ અલ્પકાળમાં અમે કેવળ જ્ઞાન ને લેશું એમ એની અંદર ધ્વની છે, કાંઠે આવ્યો છે એમ કીધું છે. એટલે તદ્દન અલ્પકાળમાં અમે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરશું એવું અમારું વર્તમાન પરિણમનમાંથી ધ્વનિ નીકળે. વર્તમાન પરિણમનનો ધ્વનિ એ છે કે કેવળ જ્ઞાન અલ્પકાળમાં અમે લેશું. આ જ્ઞાનીની અલૌકિક દશા છે. એટલે એમ કહ્યું છે કે શાંત દશા તિનકી પહેચાની કરે કર જોઈ બનારસ. જોવે છે કે અરે આ જ્ઞાની થયો, આ તો કેવળ જ્ઞાનના કાંઠે આવીને ઉભો છે. ક્યારે ઝડપ કરશે તું એમને એમ રહી જઈશ ખંડનમાં ને મંડનમાં, એ ક્યારે આમ થાય ને આમ ન થાય, આમ હોય ને આમ ન હોય, પણ એ ક્યારે કેવળ જ્ઞાન લેશે તને ખબર પડશે. અંદર ઝપટ ઉપડી વાર લાગશે. એ જ્ઞાનની લહેરે ઉછળતો છે. બધું પડી ગયું પડી ગયું, આખું જગત થી છૂટો પડી ગયો. વિશ્વની ઉપર તરતો નથી લીધો, એટલે કે આખા જગત થી જુદો પડી ગયો છે. જગત ને એને કાંઈ લેવા દેવા નથી. આમ છે એવી ભિન્નતાની જે પરિણતિ છે એ છૂટો 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 જ પરિણમે છે. તરતો પરિણમે છે, ભાવમાં તરતો પરિણમે છે. એ મોક્ષમાં મોક્ષ થતા દ્રવ્ય તરી ગયો. અહીંયા ભાવમાં તરતો પરિણમે છે, મોક્ષ એટલે દ્રવ્ય તરી ગયો. બહુ ભાવવાય વિષય છે. બસો ને ત્રણ. રાગ હોવા છતાં સાધકના હૃદયમાં સિદ્ધ ભગવાન પુત્રાયેલા, પ્રભુ હજી તો એ રાગ કરે છે, હજી તો એ દુકાને જઈને બેસે છે, વેપાર કરે છે, અને ઘરે બધા ખાય પીએ હાલે બોલે ચાલે, કુટુંબ પરિવાર બસ સામાન્ય માણસ હોય એવું જ છે, બરાબર કાંઈ ફેર નથી. એથી તો ભાઈ એના હૃદયમાં શું કુતરાઈ ગયું છે એ તને ખબર નથી. બહુ માર્મિક રીતે કેટલીક વાતો ભાઈ જ્ઞાનીના કાળજા માપવા એમ છેલા નથી, એમ કહેતા એના કાળજા માપવા એમ કહેતા. એટલે કે એના હૃદયમાં હવે જગ્યા નથી, એનું અંતકરણ છે, હૃદય છે, એમાં સિદ્ધ ભગવાન છે, સિદ્ધ ભગવાનનો વાસ છે. હવે બીજા કોઈની જગ્યા રહી નથી. પરિપૂર્ણ પવિત્ર જે સિદ્ધ પરમાત્મા છે ત્યાં રાગનો પણ નથી. જ્યાં પરિપૂર્ણ સિદ્ધ પરમાત્મા બિરાજે છે ત્યાં રાગનો પણ છે, ત્યાં રાગનો પણ. અહીંયા જ્ઞાનીના હૃદયમાં એ સિદ્ધ પરમાત્મા છે, સાધકના હૃદયમાં એ સિદ્ધ પરમાત્મા છે, તો ત્યાં રાગનો પણ કોતરાઈ ગયા છે. કોતરાયેલું ભૂસાતું નથી, લખાયેલું ભૂસાય છે, કોતરાયેલું ભૂસાતું. ટંકોત્કીર્ણ થઈ ગયા, ટાંકણાથી કોતરી નાખ્યું છે પોતાના જ સિદ્ધ પદને. સિદ્ધ પદની મૂર્તિ ઘડી છે અંદરમાં, ટાંકણુંમાં લગાવીને સિદ્ધ પદની મૂર્તિ ઘડી છે. નાયક મૂર્તિ આત્મા છે, સિદ્ધ સ્વરૂપ. એ મૂર્તિ જ્યારથી પોતાનું ભાન થયું કે હું આવો છું, ત્યારથી પરિણામ છે એના હથોડીને ટાંકણા જેવા છે. એ મૂર્તિને ઘડે છે, પરિણામમાં ઘડે છે. ઓલી મૂર્તિ તો શાશ્વત છે, એના પરિણામમાં તે રૂપે થઈ જાય છે. આ પથ્થર છે એમાં જેટલો ભાગ કાઢી નાખ્યો ને બાકીનો રહી ગયો મૂર્તિ રૂપે, કોતરી કોતરીને એ ભાગ પહેલા હતો કે નહોતો, બસ એ પહેલેથી જ હતો જેટલો ભાગ. એમાં એ કોતરનારના જ્ઞાનમાં પહેલા આખી મૂર્તિ આવી ગઈ છે કે નહીં? આજે જાણતા હોય ને ખ્યાલ, ચિત્રકળામાં શિલ્પકળામાં એવો વિષય છે કે એના જ્ઞાનમાં એ વસ્તુ બરાબર આબેહૂબ બેઠેલી હોય છે, પછી એને એ કળાથી મૂર્તિમંત કરે છે. એના જ્ઞાનમાં છે એ બરાબર કેવું હોય, એનું પૂરું ચિત્ર ઉપસેલું હોય છે, એના શ્રદ્ધા જ્ઞાનમાં આખી સિદ્ધ પરમાત્માની મૂર્તિ છે. પરિણામમાં સાધક દશામાં એનું ઘડતર ચાલુ થયું આવે છે. સુગાનિધિમાં કે ગુરુદેવનો મહિમા કરતા જાય છે ને કહેતા જાય છે ને કે હવે આપના દર્શનથી આ પૂછી તો આ પરિણામ હવે અંદરમાં આત્માની મૂર્તિ ઘડવા લાગી ગયા. આવે છે પત્રમાં એક જગ્યા, ભાષા અલંકાર ઘણી જગ્યાએ એવા વાપર્યા છે. કહે છે કે હવે કૂતરાઈ ગયેલા સિદ્ધ ભગવાન એટલે પોતાનું સિદ્ધ સ્વરૂપ અંદરમાં જે કૂતરાઈ ગયું એ હવે ખસે એવું નથી. જેમ કૂતરાયેલું ભૂસાય એમ નથી, એમ હવે આ જે શ્રદ્ધા જ્ઞાનમાં સિદ્ધ પદ આવ્યું કૂતરાઈ ગયું એ હવે હૃદય એટલે આ શ્રદ્ધા જ્ઞાન અંતર પરિણામ લેવા. શ્રદ્ધા જ્ઞાનના હૃદય એટલે આ પંપિંગ સ્ટેશન નહીં, લોહીનું પંપિંગ કરે છે એ નહીં. અંતઃકરણ જે શ્રદ્ધા જ્ઞાનનો અંતરંગ પરિણમન છે એમાં એનો વિષય પોતાનું સાક્ષાત સિદ્ધપદ છે કે એવી રીતે જ્ઞાન કેવી ચીજ છે એ ઓળખાવે છે. મોક્ષ માર્ગીની સાધકની શ્રદ્ધાની પરિણતિ કેવી છે કે વજ્રપાત થાય છતાં એમાં ફેર પડતો નથી, ત્રણ લોકની અંદર ઉથલ પાથલ થાય છતાં પોતે જે સ્વરૂપે છે એમાંથી કાંકરી ખરવાની નથી. ગમે તેટલી વેદના ઉભી થાય પણ અંદરથી કાંકરી ખરીદી નથી. એટલી શક્તિ છે કે જેનું કોઈ માપ નથી એટલી એની શક્તિ છે. એમાં કૂતરાઈ ગયા છે, હવે ખસે
નહીં.
એમાં આદર પણ લીધો છે પોતાના નિજ સ્વરૂપનો, અત્યંત અનંત આદર વર્તે છે એ વાત પણ એમાં લીધી છે. હૃદયમાં કોને બિરાજમાન કરવામાં આવે છે? જેના પ્રત્યે ઉત્કૃષ્ટ આદર હોય એને હૃદયમાં બેસાડવામાં આવે છે. અહીંયા તો એ પોતાનું જ મૂળ સ્વરૂપ છે. એટલે એવી રીતે વિષય થાય છે પોતાના પરિણામમાં, એવા પ્રકારે વિષય થાય છે એમ પરમ આદરથી કે હવે એમાં ફેર પડશે એમ. બસો ને ત્રણ છે, બસો ચાર, કર્મનો ઉદય ભવિષ્યમાં કેવો આવશે એમ નહીં જો, પણ હું ભવિષ્યમાં એવો આવીશ એટલે થઈશ કે પુરુષાર્થ લાગુ પડી ગયો તો ક્ષણમાં કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન ને તો વાતે વાતે વચમાં લાવે છે. પણ આઠ પાંચમા આરામાં પ્રભુ કેવળ જ્ઞાન ની કેવી રીતે વાત કરવી જે શક્ય નથી ને, એ વાત જ ભૂલી જવાય છે. શક્ય છે કે નથી એ વાત અહીંયા અંદરમાં લારો લાગુ પડતો નથી. શ્રીમદજીનો પત્ર વાંચ્યો ને, વર્તમાન જે જૈનના આગમ કહેવાય છે એમાં 10 ગુણ વિચ્છેદ ગયાની વાત છે. એમાં અત્યારે કેવું જ્ઞાન નથી, એનો છેદ થઈ ગયો છે એમ કહેવાય છે. એટલે કે આ કાળે કોઈને ચરમ શરીર નથી એમ કહેવાય છે. એ કેવું જ્ઞાન અશરીરી ભાવ છે. ભાવને પણ અશરીરી પણ કોઈને વર્તતું નથી એમ આ કાળમાં લાગુ પડી શકે નહીં. એટલે એવો એકાંત નથી. એ દ્રવ્યની અપેક્ષાએ ઠીક છે, ભાવની અપેક્ષાએ તે એકાંત છે નહીં એમ કીધું છે. ભાવને જો અહીંયા અશરીરી ભાવ કોઈને ન વર્તતો હોય એવી વાત જૈનાગમમાં છે એમ લેવું પડે એવો અર્થઘટન કરાય તો આ કાળમાં અમે નથી એમ કહેવું પડે. કેમ કે અમને તો અશરીરી ભાવ વર્તે છે એમ કહે તો અમે નથી એમ અમે કેવી રીતે કહી શકીએ? કોઈ હૈયાત માણસ એમ કેમ કહી શકે કે મારી હૈયાતી નથી? પોતાની બિન હૈયાતીમાં એની હૈયાતી પોતે રજૂ કરી શકે? એ તો અશક્ય છે. એમ આ કાળમાં અશરીરી ભાવ કોઈને ન વર્તતો તો આ કાળમાં અમે નથી એમ કહેવા બરાબર છે? એમ કહેવા તુલ્ય છે એવો શું કહેવાય બરાબર છે? એટલે કે અમને અત્યારે વર્તમાનમાં અશરીરી ભાવ વર્તી રહ્યો એમ કેવું છે? બહુ જોરથી વાત કરી છે. શરીર જાણે અમારે છે જ નહીં ચોખ્ખી વાત છે એમ કરીને મૂકી દીધું. ભલે સંયોગ રૂપે તમને દેખાય પણ અમારે છે નહીં. અમારા ભાવમાં તો અમે શરીર વિનાના છીએ એવો અનુભવ આવે છે, દેહાતીત દશા છે એમ કેવું છે. હવે જે વિકલ્પાતીત દશા છે એ દશા દેહાતીત છે એમ ભાગ્ય જ કહેવાની જરૂર છે, એવી દશા છે. આ તો લોકો ચિંતા કરે છે પોતાના ભવિષ્યની, એમ સરખામણી દીધી છે કે જગતના સંસારી જીવને એવી ફિકર રહ્યા કરે છે કે ભવિષ્યમાં કોને ખબર કેવો ઉદય આવશે. ઉદય બધો સારો રહે તો સારો, આવે તો સારું, ને ક્યારે મારો ઉદય નબળો ન થઈ જાય, ન થઈ જાય તો સારું. ઉદયમાં નબળો એટલે હું નબળો, ને ઉદય સારો એટલે હું પહોળો, ને શરીર સાંકડી. આ દશા છે, પામર પરિણતિ છે ને, એટલે એને ફિકર રહ્યા કરે છે. કેમ કે ખબર નથી ક્યારે શું થશે, પૂર્વકર્મની કાંઈ એને ખબર નથી કે હવે કયો ક્યારે કેવો ઉદય પૂર્વકર્મનો આવવાનો છે, પૂર્વે કેવા કર્મ બંધાણા છે એ પણ એને જ્ઞાન અવરાઈ ગયું છે એટલે ખબર રહી નથી. એટલે એ ચિંતામાં છે, જોવે છે કે ભલે માણસ ગમે તેટલી સાવધાની રાખે, ગમે તેટલી સંભાળ રાખે, અરે ગમે તેટલી પૂર્વ તૈયારી રાખે. આ માણસ કહે છે ને કે મકાન હોય તો વીમો લઈ રાખવો. હવે વીમા કંપનીનો વીમો કોણ લેશે? હું તારી મિલકતનો વીમો લઈશ, પણ એ કંપનીનો વીમો કોણ લેશે? એ છે કે એ બધી પૂર્વ તૈયારી છે, એવી ગમે તે જાતની ફિકર કે તું કાર્ય કર, પછી એ પ્રત્યક્ષ જોવે છે દાખલા કે એવા બધા વિચક્ષણને હોશિયાર ગણાતા માણસો પણ ભિખારી થતા જોયા છે, તો પછી શું ખબર પડે. આમાં ઘણું હાથની વાત ઘણી નથી એવું તો જોવામાં અનુભવમાં આવે છે કે બધી વાત કાંઈ હાથની નથી. એટલે ઊંડે ઊંડે એને સંયોગની શરીરની અનિશ્ચિતતાનો ભય એના કાળજાને કોરે છે, ભયાન્વિત હોય છે. તમામ જગતના પ્રાણીઓ ભયથી ઘેરાયેલા છે, અંદરમાં એને ભય ભય ને ભય છે. ક્યારે શરીર છૂટી જશે, ક્યારે કોણ વિયુજશે, ક્યારે સંયોગ વિયુજશે, શું ખબર. અનિશ્ચિતતા અનિશ્ચિતતા વચ્ચે જીવે છે. એ અનિશ્ચિતતાનું દુઃખમાં એ જીવન વિતાવે છે. એને કે છે એમ જોમાં એ ફિકર તારે કરવાની જરૂર છે, તું આ બાજુ તારી બધી ફિકર મટી જાય, તમામ ફિકર ફિકર મટીને હળવો ફૂલ જેવો થઈ જાય. આ જ્ઞાનીને કોઈ બોધરેશન ને ટેન્શન આવતું નથી એમ કે છે. અજ્ઞાનીને ટેન્શન વિનાનું જીવન હોતું નથી. ભલે બહારમાં ગમે તેટલી સંપત્તિની પ્રાપ્તિ થઈ હોય છતાં એ ટેન્શન વગર જીવતો નથી. અને જ્ઞાની નિર્ધન હોય તો પણ એને કોઈ ઉપાધિ નથી. ત્રિકાળ પરિપૂર્ણ નિરુપાધિક એવા પોતાના સ્વરૂપમાં જ્ઞાનની લહેરે ઉછળતો છે. એ તો વાત લીધી છે ઉપર. જ્ઞાનની લહેરે ઉછળે છે એનો અર્થ કે એને કોઈ ઉપાધિ નથી. પોતાના પરિપૂર્ણ નિરુપાધિક સ્વરૂપમાં તન્મય છે. બહારની કોઈ ઉપાધિ એને થતી નથી. એનું કારણ કે તે ઉપાધિ કહેવાતી ઉપાધિથી પોતાને ભિન્ન જાણે છે. જેમ કોઈ ચીજ વેચી માર્યા પછી એની સાવધાની રહેતી નથી. મકાન વેચી નાખ્યું હોય, મોટર વેચી નાખ્યું હોય, કોઈ દાગીનો વેચી નાખ્યો હોય, પછી એની સંભાળ લેવા જાય છે. મકાન વેચ્યું એને કહેવા જાય છે કે ભાઈ જરા ખાતું દો, મેં બહુ કાળજીથી ને હોંશથી બાંધ્યું છે, જરાક તમે એને સાચવી રાખજો. મારા મકાન ને તમે ગાય કુદી કહેવા
નહીં.
વેચી માર્યા પછી જે માલિકી નથી એટલે એની સાવધાની નથી, એમ જ્ઞાનીએ આખા સંસારને વેચી માર્યો. ખરા, કોઈ ઉપાધિ એને નથી, એની કોઈ સાવધાની નથી. ગમે તે થા લઈ જાઓ, છેદાઈ જાઓ, મુકાઈ જાઓ, ગમે તેથી જાઓ, પરિગ્રહ મારો નથી. આવે છે સમયસાની ગાથા. એટલે કર્મનો ઉદય ભવિષ્યમાં કેવો આવશે એ વાત એને જોવાની રહેતી નથી. એવો તું થઈ જા એમ નજો એમ કહે છે. હવે મારું શું થશે એમ નજો, પણ હું ભવિષ્યમાં એવો આવીશ એમ, ઉદય આવશે એમ લેવું છે ને, એવો આવીશ એટલે મારામાંથી એવી અવસ્થા આવશે, એવો હું આવીશ, એવો હું થઈશ, કે આ પુરુષાર્થ લાગુ પડી ગયો એટલે એકદમ ધાળા ઉપડી, શ્રેણી ઉપડી, લાગુ પડી ગયો એટલે શ્રેણીનો પુરુષાર્થ લાગુ પડ્યો. શુક્ર ધ્યાનની શ્રેણી કે પુરુષાર્થ લાગુ પડી ગયો તો એ ક્ષણમાં અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન રહીશ, એમાં એમ આવી ગયું છે કે આવો પુરુષાર્થ લાગુ પડવાનો પડવાનો ને પડવાનો જ છે એમ એની અંદર આવી જાય છે. ધ્વની છે કે પુરુષાર્થ ચાલે છે પણ એનો તબક્કો ફર્યો. માણસ નથી કહેતા અમારી શક્તિની તમને ખબર નથી, જો અમારી આંખ ફરી તો ભૂકા કાઢી નાખશું એમ નથી કહેતા માણસ. જ્યાં સુધી ઠંડા થઈને બેઠા છે ત્યાં સુધી તમે ભલે અડકનું કરો, પણ જો આંખ ફરી તો તમે બધા મગજ રાખશો એમ નથી કહેતા. શક્તિ વાળો માણસ છે એમ નથી કહેતો. એમાં શક્તિવંત પોતાના પુરુષાર્થને એવો જોવે છે કે આ ભલે અત્યારે વર્તમાન દશામાં ચાલતો પુરુષાર્થ છે, આમાં ફરાક તબક્કો ફર્યો કે એક ક્ષણમાં કેવળ જ્ઞાન ગુણ થશે. આવો હું છું, કર્મનો ઉદય કેવો આવશે એ વાત અમારે રહેતી નથી. જેનાથી આખા જગતના જીવોના કાળજા ફફડે છે, કર્મનો ઉદય નબળો આવશે તો, નબળો આવશે તો, આમ થશે તો, આ બધું છે તે બધું વયું જશે તો, ભાઈ પણ હતું તારામાં કેદી એમ કહે છે. એ તારું નથી અને તારામાં નથી, બે વાતે નથી, તારું નથી અને તારામાંય નથી. પણ એ પોતાનું કરીને ઉપાધિમાં એવો ઘેરાણો છે, એવો ઘેરાણો છે કે ક્ષણમાં કેવો જ્ઞાનનો લેનારો છે એ વાતે ભૂલી ગયો. એને શ્રી ગુરુ યાદ દેવડાવે છે કે તું પણ જોતો ખરો, આમ જોતો, આમ ન જો પણ આમ જોતો, જોવાનું પડખું ફેરવ, જોવાની દ્રષ્ટિ બદલ એમ છે. ટીંગાઈ જાય છે ઉદયમાં સર્વસ્વ માનીને, જે તે પ્રકારનો ઉદય હોય છે એમાં સર્વસ્વ પણ આવી જાય છે, અને બસ આટલો જ હું છું એની દશાથી જાય છે. કહે છે કે તારા મહાન સ્વરૂપને તું ભૂલી ગયો છો, તારામાં પુરુષાર્થ કરવાની એવી શક્તિ છે કે અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાનને સમજે. પ્રત્યેક આત્મામાં પુરુષાર્થ કરવાની શક્તિ એટલી છે કે એક ક્ષણમાં કેવળ જ્ઞાન આવે, અને આવે છે એને એમ જ આવે છે ને. જ્યારે કોઈ પણ જીવ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, પરમાત્મ દશાને પ્રાપ્ત કરે છે, સંપૂર્ણ શુદ્ધ નિરાવરણ દશાને પ્રાપ્ત કરે છે, તો અંતર્મૂર્તમાં જ એને થાય છે. જે પૂર્વનું જે કાળ ગયો એ તો તથા યોગ્ય તથા પ્રકારનો પુરુષાર્થ તો નહોતો, જ્યારે લાગુ પડી ગયેલો શ્રેણીનો પુરુષાર્થ કહેવામાં આવે છે એમાં તો વાર લાગતી નથી. એ પુરુષાર્થે ન પહોંચે ત્યાં સુધી ગમે તેટલી વાર લાગે, પણ એ પુરુષાર્થને પ્રાપ્ત કરે છે એ તો પોતે જ કરે છે કે બીજો કોઈ કરે છે? તો એવી એની શક્તિ થઈ કે ન થઈ, હતી કે નહોતી? હતી તે ઉત્પન્ન થઈ, નહોતી તો ઉત્પન્ન થવાનો પ્રશ્ન રહેતો નથી. એમ કરીને એની શક્તિને ઓળખાવી દીધી અહીંયા કે ભાઈ તારું સામર્થ્ય કેટલું, કે એક ક્ષણમાં કેવળ જ્ઞાન લે તેટલું. આવો તું મહાન પદાર્થ, મહાન તત્વ, અને તું કર્મનો ઉદય મને ભવિષ્યમાં કાંઈક મને પાપ કર્મનો ઉદય આવશે ને પાકરા કર્મ ઊભા થશે તો મને શું થશે? ભાઈ શું કરીએ, કાં એનું તું ભવમાંથી ભાલા ઉભા થયા, પાપનો ઉદય આવે ત્યારે બોલે છે કે નહીં? ભવ એટલે જમીન, જમીનમાંથી વનસ્પતિ તો ઉગે પણ ભાલું કાંઈ ઉગે? આ તો સૂતો તો ને ભાલું ઉગ્યું ને વાગ્યું જાણે એમ ઓછીન તો કર્મનો ઉદય એવો આવ્યો માથમાં એમ કહેવામાં આવે છે. તેથી એવી પામરતા તારે કરવી પડે અથવા એવી પામરતા તું કર એવો તું નથી એમ કહેવું છે. સંભાળ તારી શક્તિને, સાવધાન થઈને સંભાળ તારી જાતને, કે તારામાં કેટલી શક્તિ રહેલી એમ કહેવું છે. એ જ્યારે એવી શક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે એ છેલ્લે મનુષ્ય ગતિમાં હોય છે. એનું કારણ શું છે કે પરિણામમાં પણ એવો નિયમ છે કે તીવ્ર રસે કરીને જે પરિણામ બાંધ્યા હોય એમાંથી ફરતા કાળ લાગે છે, બીજા રસમાં આવતા એને કાળ લાગે છે. તીવ્ર શુભ રસમાં જે પરિણામ બાંધ્યા અને દેવ ગતિમાં ગયો તો ત્યાંથી એને ફરતા આખું આયુષ્ય પૂરું થાય છે. પછી મનુષ્યમાં આવીને પુરુષાર્થને વધારે પ્રગટ કરે છે, પણ ત્યાં નથી કરી શકતો. જેમ કોઈ માણસ જોરથી ચક્કર ચક્કર ફરતો હોય એ ઊંધા ચક્કર સિદ્ધાંતમાં લઈ શકે, આમ ફરતો હોય એ આમાં તરત ન થઈ શકે. આમ ફરતો એને ધીરું પડવું પડે, ઉભા રહેવું પડે ને પછી પાછા ઊંધા ચક્કર શરૂ કરે. ગતિમાન સ્થિતિમાં આવો નિયમ છે, કોઈ પણ એ રીતે ગતિમાન સ્થિતિનો આ નિયમ છે. એમ તીવ્ર વેગમાં અને તીવ્ર ગતિમાં શુભ કર્યા તો દેવ ગતિ સુધીનો પુરુષાર્થ મર્યાદિત જ ઉપડે, ચોથા ગુણ સ્થાનને. તીવ્ર અશુભ પરિણામ કરીને નારકીમાં ગયો હોય આયુષ પર્યંત ચોથા ગુણ સ્થાનથી આગળ જાય નહીં તો પરિણામના બહુ નિયમો છે. છઠ્ઠી નારકેથી નીકળેલો જીવ મનુષ્ય થાય મનુ દશાના આવી શકે એને સાતમી નારકીમાંથી નીકળેલો જીવ ભલે સમ્યક દ્રષ્ટિ થયો હોય એ મનુષ્ય થાય, ચરમ શરીરી ન થાય,
બરોબર,
એકાવતારી ન હોય, એવા બધા નિયમ છે. હા છે, એમાં બધા એના નિયમ આવે છે. નારકીના જે બધા છે ને એમાં એ નિયમ છે. એમ ત્રીજી નારકીમાંથી હોય તીર્થંકર ન થાય મનુષ્યમાં, તીર્થંકર પ્રકૃતિનો ઉદયમાં ન આવે, બંધાય નહીં એને, એવા બધા એના નિયમ છે. પરિણામ શુભાશુભમાં એટલા નિયમ છે, એ મર્યાદિત જ હોય છે. સ્ત્રી પર્યાય ને મનુષ્યમાં પ્રાપ્ત હોય કેવું જ્ઞાન ને પ્રાપ્ત ન થાય, મનુષ્ય ગતિ છે તો મનુષ્ય કેવું જ્ઞાન ને પ્રાપ્ત કરે છે, પણ એમાં સ્ત્રી પર્યાય ને પ્રાપ્ત હોય તો એ કેવું જ્ઞાનમાં આવે
નહીં,
એટલા તીવ્ર માયાથી એ પરિણામ બાંધ્યા છે. એટલી માયાથી એ પરિણામ બાંધ્યા છે કે એને એ ભાવમાં કેવું જ્ઞાન પ્રગટ થાય, કેવું જ્ઞાન શું એને છઠ્ઠું ગુણ સ્થાન આવે, એની મર્યાદા પંચમ ગુણ સ્થાન છૂટે છે, એવા તીવ્ર રસે કરીને માયાના પરિણામ થાય. એ બધા પરિણામના કેટલાય નિયમ છે એવા. આ લોકો માને છે ને મરુ દેવી માતા ને તો મરુ દેવી માતા ને કેવું જ્ઞાન છે એવું કઈ માને છે એમ કદી બનતું છઠ્ઠું સાતમું ગુણસ્થાન ના આવે તેનું આવવાનો તો પ્રશ્ન જ રહેતો એનું પુરુષાર્થ જ એટલો હીણો હોય છે સાતમી નારકી અને જાય એનો પુરુષાર્થ એટલો તીવ્ર નથી કે સ્ત્રી મરીને સાતમી નારકી એ જાય નહીં પુરુષ મરીને જાય મનુષ્ય હા અહીંથી સાતમી નારકી એ જાય મનુષ્ય પુરુષ હોય તો સ્ત્રી પર્યાય વાળો જે જાય એને એટલા તીવ્ર જોર જ આવતો નથી કર્મ નું કે ધર્મ નું પુરુષાર્થ જ ઉપડતો નથી એ વગેરે અનેક પ્રકારના સ્વભાવમાં અને વિભાવમાં પરિણામમાં નિયમ છે અને એનું એક કારણ છે કે જે ગતિમાં જેટલા જોરથી જાય છે તે ગતિમાંથી પાછા ફરતા કાળ લાગે છે એમ આયુષ પૂરું થઈ જાય એની મર્યાદા વાંધી છે એટલે પહેલો નિયમ આ લીધો છે કે મુમુક્ષુ જીવ કોઈ પણ પ્રસંગમાં અધિક હર્ષ હર્ષ વિષાદને કરે નહીં નાના મતમાં છે ને મુમુક્ષુ જીવ કોઈ પણ ઉદયના પ્રસંગમાં અધિક હર્ષ વિષાદને કરે નહીં એટલે તીવ્ર રસે કરીને એને કોઈ પરિણામ એવા ન બંધાય કે જ્યાંથી એને ફરતા વાર લાગે
બરોબર
બહુ ઘણી માર્ગદર્શન છે ને આપણું ગાઈડલાઈન છે આખી અનેક પ્રકારે એ વિષય આવે છે આમાં એ બહુ આવે છે ઘણો આવે છે એટલે એમ કહે છે કે ભાઈ કર્મનો ઉદય મને કેવો આવશે એની ફિકર તું કરીશ ને આ પહેલેથી જ વાત છે જો તું ઉપાધિમાં રોકાઈશ એમ કે અત્યારે તો કાંઈ વાંધો નથી અત્યારે તો ભગવાનની મહેરબાની છે ને કાંઈ ઉપાધિ નથી પણ ભવિષ્યનો વિચાર કરવો પડે કે ન કરવો પડે એટલે એમ કે જો ભવિષ્યનો વિચાર કરી રાખ્યો હોય તો એટલે વ્યવસ્થા કરી રાખી હોય વિચાર એટલે વ્યવસ્થા કરી રાખી હોય તો પછી આગળ ઉપર વાંધો આવે એ વાતમાં કાંઈ માલ છે નકામો અત્યારે તારે તને ઉપાધિ નથી અને નવી ઉપાધિ શું કરવા ભવિષ્ય કરે અત્યારે તો નથી ને કઈ ઉપાધિ કે નથી ત્યારે હવે અત્યારે ઉપાધિ નથી તો પછી શું કરવા તું ભવિષ્યની ઉપાધિ અત્યારે કરે છો
બરોબર
એ ઉપાધિ તારે કરવા જેવી એમ પણ એ ક્યારે પોતાને ઉપાધિ વિનાનો કરી શકે કે જ્યારે સર્વ પર પદાર્થથી ઉદયના તમામ પ્રકારના પર પદાર્થથી દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી સર્વથા પ્રકારે અને સર્વદા સર્વથા અને સર્વદા ભિન્ન છે એમ પોતાને જાણે ત્યારે જો એને એનો સંબંધ વાળો એને રાખ્યો અંદરમાં તો કોઈ રીતે એ સંબંધને સાથે જોડાઈને થતી ઉપાધિ એનાથી જીવ ભિન્ન પડી શકતો ઉપાધિ ઉપાધિને હળવો અંદરમાં બને એવી જ આ બધી વાતો છે આ હળવો થઈ જાય એવી વાત છે ગમે તે પ્રકાર ઉદયનો હોય નહીં જ્ઞાનીઓએ ચેલેન્જ મારી છે કે તારી કોઈ પણ સમસ્યા લાવ અમારી પાસે એનું સમાધાન છે એક પણ એવી સમસ્યા લાવ કે જેનું સમાધાન ન મળે ચેલેન્જ મારી છે જે વિભાવ રહિત છે એવો જે સ્વભાવ એ સ્વભાવની સમીપ જતા નિરુપાધિક સ્વભાવની સમીપ જતા ઉપાધિ રહે એ હું ત્રણ કાળમાં બનતું લાવ તારી કોઈ ઉપાધિની સમસ્યા હોય ગમે તે પ્રકારની લાવ તમામ પ્રકારની ઉપાધિ ને ટાળવાની એક માસ્ટર કી છે આ. કોઈ ઉપાધિ રહે નહીં. અને હોય તો લાવો એમ કે છે. કઈ કઈ પ્રશ્ન છે બાકી રહી એવો? કોઈ પ્રશ્ન નથી. ગુરુદેવ શ્રી તો બહુ જૂના વખતમાં એ દ્રષ્ટાંત આપતા કે શરીરમાં રોગ ફાટી નીકળે, નિર્ધનતા થાય, અરે રૂપિયા ડાયટા હોય ખોદે ત્યાં કોયલા થયા હોય, ડાયટા કોયલા થાય, વીમા કંપની ભાંગે, દીકરો મરે, દીકરી રાંડે, બધું તારું કોઈની ઉપાધિ ઊભી થાય, તો પણ કહે છે કે જ્ઞાની ને અંદરમાં જ્ઞાનની લહેરે ઉછળતો પરિણમે છે. કેવી વાત? જ્ઞાનની લહેરે ઉછળતો છે, નાતા દ્રષ્ટા થઈ ગયો છે, કોઈ ઉપાધિ એને એટલા દ્રષ્ટાંત દેતા.